જય જીનેન્દ્ર. શ્રી ચંદ્રપ્રભુ તીર્થંકરનો પૂર્વભવ. ચોથો ઘાતકી ખંડમાં અજીતસેન ચક્રવર્તી. શ્રી મુનિરાજ કહે છે, હે રાજા પદ્મનાભ, પહેલાં જે શ્રીવરમાં રાજા હતા, અત્યારે જે પદ્મનાભ છે અને એક ભવ પછી જે ચંદ્રપ્રભુ તીર્થંકર થનાર છે, એવો તારો આત્મા પાંચમા પૂર્વભવે સૌધર્મ સ્વર્ગમાં હતો. ત્યાંથી ચવીને ચોથા પૂર્વભવે ઘાતકી ખંડની કૌશલનગરીમાં રાજકુમાર અજીતસેન તરીકે અવતર્યો. તેમના પિતાનું નામ મહારાજા અજિતંજય અને માતા અજીતસેના. ગુણવાન તેજસ્વી પુત્રને દેખીને ખૂબ પ્રસન્ન થયા. આહા, ભાવિ તીર્થંકરને પોતાના ઘરમાં દેખીને કોણ ખુશી ન થાય. આપણા ચરિત્રનાયક રાજકુમાર અજીતસેન એક વાર રાજસભામાં બેઠા હતા. આનંદમય ચર્ચા ચાલી રહી હતી. એવામાં તેનો પૂર્વભવનો વેરી કોઈ દુષ્ટ દેવ ત્યાં આવ્યો ને સભાજનોને મૂર્છિત કરીને તે રાજકુમારને ઉપાડી ગયો. મૂર્છા દૂર થતાં જ રાજાએ ગભરાટપૂર્વક સભામાં નજર કરી. ત્યાં રાજકુમારને ન દેખતા તેને ચિત્ત ભ્રમ થઈ ગયો કે અરે, આ શું, સભામાંથી રાજકુમાર ક્યાં ગુમ થઈ ગયા? મહારાણી પણ પુત્રના વિયોગથી હાય હાય કરતી એકદમ રોવા લાગી. પુત્રના વિયોગથી બંનેનો સંસાર નિરસ થઈ ગયો. અરે, ફરીને નેત્રોથી પુત્રને ક્યારે દેખશું, એવી ચિંતામાં ક્ષણભર તો બંને મૂર્છિત જ થઈ ગયા. થોડી વારે મૂર્છા દૂર થતાં રાજાએ જ્યાં આંખ ખોલીને ઊંચે જોયું ત્યાં તો આહાહા, તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે જોયું કે આકાશમાંથી એક મહાતપસ્વી રુદ્ધિધારી મુનિરાજ પોતાની તરફ પધારી રહ્યા છે. પૂનમના ચાંદ જેવા એ મુનિરાજને દેખતા જ રાજાના બધા દુઃખ ભૂલાઈ ગયા. મુનિરાજ જેમ જેમ નજીક આવતા ગયા તેમ તેમ રાજાના અંતરમાં હર્ષનો સાગર ઉછળવા લાગ્યો. ખરું જ છે ને કે મુમુક્ષુ આત્મા ધર્માત્માનો સંગ થતા દુનિયાના દુઃખોને ભૂલી જાય છે. તે રાજાને પોતાના પ્રાણપ્રિય પુત્રના વિયોગથી એટલો શોક ન થયો કે જેટલો મુનિરાજના પધારવાથી સંતોષ થયો. ખરેખર આવો સંતોષ પોતાના જીવનમાં તેને પહેલી જ વાર થયો. શ્રી મુનિરાજે રાજાને મંગલ આશીર્વાદ આપ્યા ને કહ્યું કે હે ભવ્ય, તું ચરમ શરીરી છો. આહા, એમના વાત્સલ્યની તો શી વાત. એ વાત્સલ્ય ઝરતા આશીર્વાદ ઝીલીને રાજાનું હૃદય કમળ આનંદથી ખીલી ઉઠ્યું. આહા, મુનિના શ્રીમુખથી પોતાના મોક્ષની વાત સાંભળી કોને આનંદ ન થાય. રાજાએ આનંદિત થઈને કહ્યું કે પ્રભો, મને કલ્પના પણ ન હતી કે અત્યારે કોઈ મુનિ ભગવંતના દર્શન થશે. જ્યારે હું પુત્રવિયોગરૂપ દુઃખ સમુદ્રમાં ડૂબી રહ્યો હતો ને મારું મન મૂઢ બની રહ્યું હતું, તે વખતે ખરે ટાણે આપ પધારતા આપના દર્શન પામીને મને નવું જીવન મળ્યું છે. દુઃખના દરિયામાંથી આપે મને બહાર કાઢ્યો છે. આપ મારા પરમ હિતસ્વી બંધુ છો. શ્રી મુનિરાજે કહ્યું, હે ભવ્ય, હું અહીં આકાશ માર્ગે જતો હતો ત્યાં પુત્રવિયોગથી તને દુઃખી જોઈને તારા ગુણોના અનુરાગથી હું અહીં આવ્યો છું. હે રાજન, તમે તત્વજ્ઞાની છો, સ્વ પરના ભેદ જ્ઞાની છો અને સંસારનું સ્વરૂપ જાણનારા છો. તમને આ અસાર સંસારની સ્થિતિ બતાવવી તે તો ઇન્દ્ર પાસે સ્વર્ગનું વર્ણન કરવા જેવું છે. વળી તમે આ ભાવમાં મોક્ષગામી ચરમ શરીરી છો, તેથી તમને અધિક તો શું કહેવું. તમે ચિત્તમાંથી ઇષ્ટ વિયોગનો વિષાદ છોડી દો. હે રાજન, આ પ્રસંગે કાયરતા છોડીને ધૈર્યના ધારણ કરો ને વીર પુરુષને શોભે તેમ ધર્મમાં સાવધાન થાઓ. વળી હે રાજન, મુનિ કહે છે, અવધિજ્ઞાનથી જાણીને હું કહું છું કે તારો પુત્ર કુશળ છે, તેનું કંઈ જ અમંગળ થવાનું નથી. તે ભાવિના તીર્થંકર છે ને થોડા જ દિવસોમાં અનેક સમૃદ્ધિ સહિત આવીને તે તમને મળશે. આમ કહી આશીર્વાદ આપીને મુનિરાજ તો આકાશ માર્ગે વિહાર કરી ગયા. મુનિરાજના વચનથી રાજાનું ચિત્ત સંતુષ્ટ થયું અને ધર્મ ધ્યાનમાં તે વિશેષપણે ઉદ્યમી થયો. બીજી બાજુ જે દુષ્ટ દેવ અજિતસિંહ રાજકુમારને હરીને લઈ ગયો હતો, તેણે તે રાજકુમારને મગરમચ્છથી ભરેલા એક સરોવરમાં ફેંક્યો, પરંતુ પુણ્ય પ્રતાપે રાજકુમાર કિનારે આવી ગયા. ચારે તરફ ઘોર જંગલ હતું. સિંહ વાઘ ને હાથીથી ભરેલા તે વનમાં ચાલતા ચાલતા તે એક સુંદર પહાડ ઉપર આવ્યા. ત્યાં હિરણ્ય નામનો એક દેવ રહેતો હતો. તે તેની શૂરવીરતા દેખીને પ્રસન્ન થયો ને કહ્યું, હે પુણ્ય આત્મા, હું તમારો સેવક છું, એટલે તમને મારી પાસે કાંઈ માગવાનું તો કેમ કહું, પણ તમે જ્યારે યાદ કરશો ત્યારે હું તમારી સેવામાં હાજર થઈ જઈશ, કેમ કે પૂર્વજન્મમાં તમે મારા ઉપકારી છો. કઈ રીતે? એમ રાજકુમારે પૂછતા તે દેવે કહ્યું, પૂર્વે હું સૂર્ય નામનો ખેડૂત હતો, ત્યારે ચંદ્ર નામના ખેડૂતે મારું ધન ચોરી લીધું હતું. તમે મને તે ધન પાછું અપાવ્યું હતું ને ચંદ્રને ફાંસીની સજા કરી હતી. તે ચંદ્ર મરીને ભવમાં ભમતો ચંડરુચિ નામનો અસુર દેવ થયો છે ને તે જ પૂર્વભવના વેરથી તમારું અપહરણ કરીને તમને અહીં લાવ્યો છે. હું સૂર્ય નામનો ખેડૂત હતો, તે અત્યારે હિરણ્ય દેવ થયો છું ને મારા ઉપર તમારા ઉપકારનો બદલો વાળવા આવ્યો છું. આમ કહી રાજકુમારને જંગલની બહાર મૂકીને તે દેવ અદૃશ્ય થઈ ગયો. રાજકુમારે આશ્ચર્યપૂર્વક એક નગરીમાં પ્રવેશ કર્યો. એનું નામ વિપુલ નગરી. ત્યાંના નગરજનો ધન ધાન્યથી સુખી હતા, પરંતુ દુશ્મન રાજાના ભયથી બધા અત્યંત ભયભીત હતા. અજિતસેન રાજકુમારે તે રાજાને હરાવીને તે ભય દૂર કર્યો ને ત્યાંની રાજકુમારી સાથે લગ્ન કર્યા. ત્યારબાદ તે પોતાની કૌશલ નગરીમાં આવ્યા. પોતાની પુત્રના પુનરાગમનથી માતા પિતાને અપાર હર્ષ ને ભવ્ય સ્વાગત કરીને ભાવિ તીર્થરાજ એવા તે રાજકુમારનો રાજ્ય અભિષેક કર્યો. તેના મહાપુણ્ય પ્રતાપે થોડા સમયમાં તેના રાજ્ય ભંડારમાં સુદર્શન ચક્ર તેમજ તલવાર વગેરે 7 અજીવરત્નો ઉત્પન્ન થયા, તેમજ સેનાપતિ વગેરે 7 જીવરત્નો તેને પ્રાપ્ત થયા. આમ 14 રત્નધારી ચક્રપતિ પદ તેને પ્રાપ્ત થયું અને ધર્મની આરાધનાના પ્રતાપે હવે 3 ભવ પછી તેઓ ધર્મ ચક્રવર્તી થશે. 14 રત્નો ઉપરાંત તેને 9 નિધાન પણ પ્રાપ્ત થયા હતા, જે તેને ઈચ્છિત સામગ્રી આપતા હતા. આ પ્રમાણે 9 નિધાન ને 14 રત્નો પામવા છતાં તે ધર્માત્મા પોતાના ચૈતન્ય નિધાનમાંથી મળેલા સમ્યક્વાદી રત્નોની પાસે તે બાહ્ય વૈભવને તુચ્છ સમજતા હતા. તે ચક્રવર્તી અજિતસેન બંધુજનો સહિત દરરોજ ધામધૂમથી અરિહંત દેવની પૂજા કરતા હતા અને ઘાતકી દ્વીપના ભરત ક્ષેત્રનું 6 ખંડનું રાજ્ય પણ સંભાળતા હતા. આશ્ચર્યકારી હતી એમની પરિણતિ. એકવાર તે અજિતસેન ચક્રવર્તીની રાજધાની કૌશલ એટલે કે અયોધ્યા નગરીમાં ધર્મચક્રી સ્વયંપ્રભ તીર્થંકર પધાર્યા. પ્રભુજી પધાર્યા છે એ સાંભળતા જ ચક્રવર્તીને મહાન હર્ષોલ્લાસ થયો અને તરત જ ધામધૂમથી પ્રભુ દર્શન માટે ચાલ્યા. સાક્ષાત તીર્થંકરના દર્શનથી ભાવિ તીર્થંકરને કેવો આનંદ થયો, જેવો આનંદ સ્વાનુભૂતિમાં પરમાત્માને દેખતા ધર્માત્માને થાય તેવો. જો કે 2 તીર્થંકરોનું મિલન નથી થતું, છતાં એક ભાવ તીર્થંકર ને બીજા ભાવિ તીર્થંકર, એક વર્તમાન ભાવ નિક્ષેપ રૂપ અને બીજા દ્રવ્ય નિક્ષેપ રૂપ, એમ 2 તીર્થંકરોનું મિલન થયું. દ્રવ્ય તીર્થંકરે ભાવ તીર્થંકરને વંદન કર્યા. અહો, એ તીર્થ સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્માની ગંધર્વો અને ઇન્દ્રો પણ આરાધના કરતા હતા અને મનુષ્યના ઇન્દ્ર એવા ચક્રવર્તી પણ પ્રભુની આરાધના કરતા હતા. તે દેખીને લોકો બરાબર સમજી જતા કે ઇન્દ્રપદ કે ચક્રવર્તી પદના વૈભવ કરતાં આત્માના આ સર્વજ્ઞ પદનો વૈભવ મહાન છે. એ આત્મ વૈભવની પાસે સંસારના બધા વૈભવો તુચ્છ છે. આપણા ચરિત્રનાયક ચક્રવર્તી અજિતસેન તથા તેમના પિતા અજિતંજય મહારાજા સ્વયં પ્રભતીર્થંકરના ધર્મ દરબારમાં પ્રભુ દર્શન કરીને જીનવાણી સાંભળવા બેઠા. ત્રણ કાળ ત્રણ લોકના સમસ્ત પદાર્થો જેમના જ્ઞાનમાં સ્પષ્ટ ઝળકી રહ્યા છે એવા તે પરમાત્માની વાણીમાં તત્વોનું અદ્ભુત સ્વરૂપ આવ્યું અને સર્વ તત્વોમાં શ્રેષ્ઠ શુદ્ધાત્માની અનુભૂતિ જ જીવને મોક્ષનું કારણ છે એમ પ્રભુએ ઉપદેશ્યું. ત્યારબાદ રાજા અજિતંજયે હાથ જોડીને પૂછ્યું કે હે દેવ, આ સંસારમાં જીવ શુભ અશુભ કર્મોથી કેમ બંધાય છે ને તેનાથી છુટકારો કેમ થાય? ભગવાને આશ્ચર્યકારી દિવ્ય ધ્વનિ વડે તેનો ઉત્તર કહ્યો. પરંતુ ખૂબી એ હતી કે ભગવાન બોલતા હોવા છતાં તેમનું મુખ ખુલતું ન હતું કે હોઠ હાલતા ન હતા. આખાય શરીરમાંથી કોઈ અદ્ભુત રણકાર ઉઠતો હતો. તેમાં ભગવાને કહ્યું, હે ભવ્ય, જીવનો સ્વભાવ ઉપયોગમય છે. તે ઉપયોગમાં ક્રોધ નથી, ક્રોધ કરવાનો તેનો સ્વભાવ નથી. છતાં જીવ જે ક્રોધાદિ કશાય ભાવો કરે છે તેને લીધે તે પુણ્ય પાપ કર્મોથી બંધાય છે. પછી તે કશાય અશુભ હોય તો પણ કર્મો બંધાય છે ને શુભ હોય તો પણ કર્મો બંધાય છે. તે કર્મો વડે સંસાર ભ્રમણમાં જીવ દુઃખી થાય છે અને જ્યારે જૈન ધર્મ પામીને તે ઉપયોગ અને ક્રોધનું ભેદજ્ઞાન કરે છે ત્યારે ક્રોધથી જુદા એવા શુદ્ધ ઉપયોગને જ તે કરે છે. તે શુદ્ધ ઉપયોગ વડે નવા કર્મો બંધાતા નથી ને જૂના બંધાયેલા કર્મો પણ છૂટી જાય છે, એટલે જીવ મોક્ષ સુખ પામે છે. આ રીતે કશાયો વડે જીવ બંધાય છે ને વિતરાગી શુદ્ધ ઉપયોગ વડે તે મોક્ષ પામે છે. જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે. આ જીન તણો ઉપદેશ તેથી ન રાચતું કર્મો વિશે. કશાય અને ઉપયોગની ભિન્નતાના ભેદ જ્ઞાન વડે જીવને આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય છે. ભેદ જ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી જીવ પુત્ર પરિવાર આદિના મોહમાં ફસાઈને અવ્રતિપણે રહે છે ત્યાં સુધી તે સર્વ કર્મોથી છૂટીને મોક્ષ નથી પામતો. માટે સંસાર દુઃખથી ડરનારા મોક્ષાર્થી જીવે રત્નત્રય ધર્મની પૂર્ણ આરાધના કર્તવ્ય છે. ચારિત્ર વગરનું સમ્યક દર્શન કે સમ્યક દર્શન વગરનું ચારિત્ર તે મોક્ષને સાધી શકતું નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયની સંપૂર્ણતા જ મોક્ષને સાધે છે. માટે તે મુમુક્ષુનું કર્તવ્ય છે. આ રીતે શ્રી જિનેન્દ્રદેવની વાણીમાં બંધનું તથા મોક્ષનું સ્વરૂપ સાંભળીને તે રાજા અજિતંજયનું ચિત્ત સંસારથી વિરક્ત થયું. રાજપાટ છોડીને તેણે સાક્ષાત મોક્ષ માર્ગરૂપ શ્રામણ્યને અંગીકાર કર્યું ને શુદ્ધ ઉપયોગમાં લીન થયા. આપણા ચરિત્રનાયક ચક્રવર્તીને સમ્યક દર્શન તો પહેલેથી હતું. તેના પરિણામોમાં વિશુદ્ધિ થઈ, તેનો જ્ઞાન બગીચો ખીલી ઉઠ્યો. પરંતુ ચક્રવર્તી પદ છોડીને તે મુનિ ન થઈ શક્યા. મુનિપદની ભાવનાપૂર્વક જીનદેવને વંદન કરીને તેમજ હમણાં મુનિ થયેલા પોતાના પિતાજીના ચરણોની પૂજા કરીને તે ચક્રવર્તીએ પોતાની કૌશલ નગરીમાં પુનઃ પ્રવેશ કર્યો અને રાજ્ય સંભાળ્યું. દેશના બધા રાજા મહારાજાઓ તેની આજ્ઞા સ્વીકારતા હતા. માત્ર રાજાઓ જ નહીં પણ છ ખંડમાં રહેનારા વ્યંતર દેવોને પણ તેઓ વશ કરી લીધા હતા. જો કે હજારો દેવો તેની સેવા કરતા હતા પણ તે પોતે તો અંતરમાં દાસ ભગવંત કે ઉદાસ રહે જગતસો એવું જીવન જીવતા હતા. 14 રત્નો નહીં, એને તો 14મું ગુણસ્થાન જોઈતું હતું. 9 નિધાનમાં એનું ચિત્ત ન હતું, એને તો 9 ક્ષાયિક લબ્ધિ જોઈતી હતી. આપણે વાંચી રહ્યા છીએ ચંદ્રપ્રભુ તીર્થંકરની કથા અને તેમાં તેમના પૂર્વના ચોથા ભવનું આ વર્ણન ચાલી રહ્યું છે, જેમાં તેઓ અજિતસેન નામના ચક્રવર્તી છે. ભાવિ ભગવાન એવા તે અજિતસેન ચક્રવર્તી 6 ખંડનો દિગ્વિજય કરવા છતાં અંતરમાં પોતાના અખંડ ચૈતન્ય તત્વને ભૂલ્યા જ ન હતા. 6 ખંડની પ્રજાના હૃદયમાં વસ્યા હોવા છતાં એના હૃદયમાં તો પંચ પરમેષ્ઠી જ વસતા હતા. બહારમાં પંચેન્દ્રિય વિષયોની પૂર્ણતા હોવા છતાં એમાં એનું ચિત્ત સંતુષ્ટ ન હતું. એનું ચિત્ત તો પંચ પરમપદની પૂર્ણતાને સાધવામાં જ ચોટેલું હતું. ગૃહસ્થ હોવા છતાં એમની ચેતના તો ચૈતન્યસ્થ હતી, એટલે ગૃહી છતાં તેઓ મોક્ષ માર્ગી હતા. હવે માત્ર 3 ભવ પછી તો તેઓ તીર્થંકર થઈને સિદ્ધાલયમાં પહોંચી જવાના છે. તે આત્મસાધક ધર્માત્માને ચક્રવર્તી પદનું અભિમાન ન હતું. દેવગુરુ પ્રત્યે પરમ વિનય બહુમાન તેના ચિત્તમાં સદાય જાગૃત હતા. ભોજન સમયે રસ્તા પર આવી રોજ મુનિવરોને યાદ કરતા હતા. એકવાર અરિંદમ મુનિરાજ પધારતા તેણે ભક્તિપૂર્વક આહાર દાન દીધું અને દેવોએ ત્યાં રત્નવૃષ્ટિ વગેરે પંચ આશ્ચર્ય પ્રગટ કર્યા. રાજસભામાં ચક્રવર્તીની વૈરાગ્ય ભાવના. એક દિવસ ચક્રવર્તી અજિતસેન રાજસભામાં બેઠા છે. હજારો રાજાઓ મુગટ નમાવીને તેમનું અભિવાદન કરી રહ્યા છે. નગરજનો પણ તેમના દર્શનથી પ્રસન્ન થઈ રહ્યા છે. છતાં આ રાજ્યથી પાર કોઈ અમૂલ્ય નિધાનમાં જ મહારાજાની દ્રષ્ટિ લાગેલી છે. તેમના મનમાં ઊંડે ઊંડે વૈરાગ્યનું ચિંતન ચાલી રહ્યું છે કે ક્યારે આ ઉપાધિથી છૂટીને નિરુપાધિ ચૈતન્ય ધામમાં સ્થિર રહું, ક્યારે વનવાસી મુનિ થઈને વિતરાગ ભાવમાં વિચરું. સભાભવન વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. એવામાં રાજાની દ્રષ્ટિ રાજસભાના આંગણામાં એક ભવ્ય હાથી ઉપર પડી. તે મોટા બહાદુર હાથીને વીર પુરુષો અનેક પ્રકારે ત્રાસ આપીને યુદ્ધની તાલીમ આપી રહ્યા હતા. ચારે કોર શસ્ત્ર પ્રહારની પ્રતિકૂળતા વચ્ચે કઈ રીતે બહાદુરીથી લડવું તે શીખવતા હતા. તે દેખીને રાજાને થયું કે અરે, આ દુઃખમય સંસારમાં ચારે કોરની પ્રતિકૂળતા વચ્ચે પણ શૂરવીરપણે આત્મસાધનામાં કઈ રીતે વિજય મેળવવો એની તાલીમ પરમ ગુરુઓ ભવ્ય મુમુક્ષુને આપે છે ને તેમાં મુમુક્ષુને આનંદ છે. આ યુદ્ધની તાલીમમાં તો હાથીને ત્રાસ છે. હાથીનો એ ત્રાસ દેખીને રાજાનું ચિત્ત સંસારથી ઉદાસ થયું. એવામાં તે હાથીએ એક માણસને સૂંઢમાં પકડ્યો ને પછાડી પછાડીને તેના ચૂરા કરી નાખ્યા. બસ, જીવનની આવી ક્ષણભંગુરતા દેખીને અને હાથીનો ત્રાસ દેખીને મહારાજા અજિતસેનનું ચિત્ત વિરક્ત થયું ને વૈરાગ્યથી તે ચિંતન કરવા લાગ્યા કે અરે, આ સંસાર ઘોર દુઃખોથી ભરેલા ઊંડા કૂવા જેવો છે. તેમાં આ મનુષ્ય જીવન વીજળીના ઝબકારા જેવું અસ્થિર છે. આ શરીર, ધન, યૌવન, પરિવાર કે રાજ્ય કોઈ જીવની સાથે રહેવાના નથી. તે જીવના છે જ નહીં, છતાં તેમાં મોહ કરીને જીવ સંસારમાં ફસાઈ રહ્યો છે. આજે આ કામ કરીશ, કાલે આ કરીશ, પછી આમ કરીશ એમ પારકી ચિંતામાં ને ચિંતામાં એ પોતાના મૃત્યુને ભૂલી જાય છે કે હું આજ મરીશ કે કાલ મરીશ. કરીશ 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 એવી ચિંતામાં લીન થયેલો મૂઢ જીવ મરીશ 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 એ વાત તો ભૂલી જ ગયો. જાણે મરણ તો કદી આવવાનું જ ન હોય એમ નિશ્ચિંતપણે મૂર્ખ જીવ બાહ્ય વિષયોમાં રોકાઈ રહ્યો છે ને મનુષ્ય જીવન ગુમાવી રહ્યો છે. વૈરાગી ચક્રવર્તી ચિંતવે છે કે અરે રે, સત્ય પુરુષોએ જેનો નિષેધ કર્યો છે એવા પાપોથી મૂઢ જીવ ડરતો નથી. નરકાદી દુર્ગતિના ઘોર દુઃખોનો તેને ભય નથી ને ઇન્દ્રિય વિષયોમાં તથા ક્રોધાદી કષાયોમાં તે ફસાઈ રહ્યો છે. સંસારમાં બંધુ બાંધવ સૌ ધનના સાથી છે. ધર્મમાં સાથ આપનારા ધર્માત્મા તો કોઈ વિરલ જ છે. અરે, આ છ ખંડના પરિગ્રહમાં સુખ ક્યાં છે? એ તો બધું કર્મનું ફળ છે. ક્રોધાદી કષાયોથી સળગતા આ સંસાર દાવાનળમાં જીવ બળી રહ્યો છે. તેને શાંત વિતરાગી જ્ઞાન જળનું સિંચન કરવાથી જ શાંતિ થશે. આમ નિત સ્વભાવના વિતરાગી ચિંતન વડે ચક્રવર્તી કહે છે કે હે સભાજનો, મારું ચિત્ત હવે આ સંસારથી વિરક્ત થયું છે. સંસારમાં એવા કોઈ ઇન્દ્રિય વિષયો બાકી નથી રહ્યા કે જેને આ જીવ ભોગવી ચૂક્યો ન હોય, પણ એ વિષયોથી કદી જીવને તૃપ્તિ થતી જ નથી. વિતરાગ ભાવ વડે જ જીવને સાચું અતિન્દ્રિય સુખ શાંતિ ને તૃપ્તિ થાય છે. એ સુખ માટે વિતરાગી સંતો સાદ પાડીને મને મોક્ષમાં બોલાવી રહ્યા છે. જૈન માર્ગના પ્રતાપે મેં મારા ચૈતન્ય સુખને જાણ્યું છે ને વિષય ભોગોથી મારું ચિત્ત હવે પાછું વળ્યું છે. મારી વૃત્તિ હવે અંદર વળે છે. સંસાર લતાને છેદવા માટે હવે હું શુદ્ધ ઉપયોગ તલવાર ધારણ કરું છું. ચક્રવર્તીની ચંદ્રહાસ તલવાર બહારના દુશ્મનોને ભલે જીતી શકે, પણ અંતરના ક્રોધ શત્રુને તે ક્યાં જીતી શકે છે? સંભાવરૂપ વિતરાગ તલવાર વડે હવે હું ક્રોધ શત્રુને જીતીશ ને મારા મોક્ષ સામ્રાજ્યને પ્રાપ્ત કરીશ. ઘણી જ કઠિનતાથી મળેલ આ મનુષ્ય જન્મ, તેમાં જે આત્મહિત નથી સાધતા તે મૂર્ખ જીવો ફરીને સંસાર દરિયામાં જ ડૂબે છે. પુણ્યના ફળરૂપ આ સંસારના સુખોની પ્રશંસા મૂર્ખ લોકો જ કરે છે. ખરેખર તો તે ઝેર મળેલ મિષ્ટાન જેવા છે. જેમ હું અહીં દુશ્મનોને જીતીને ચક્રવર્તી થયો, તેમ હવે મુનિ દશામાં હું સમસ્ત પરભાવોરૂપી દુશ્મનોને પરાસ્ત કરીને ધર્મ ચક્રવર્તી થઈ અને અખંડ મોક્ષ સામ્રાજ્યને પ્રાપ્ત કરીને સદાય આત્માના શુદ્ધ સ્વરૂપમાં જ રહીશ. વાહ, ચક્રવર્તીની આ ભાવના સભાજનો મુગ્ધપણે સાંભળી રહ્યા છે ને વૈરાગ્ય રસમાં ઝૂલી રહ્યા છે. જાણે મહાન ધર્મસભા ચાલી રહી છે. વૈરાગ્ય પરાયણ ભાવિ તીર્થંકર મહાત્મા અજીતસેન કહે છે કે આ પુત્ર પરિવારને છ ખંડના વૈભવો કરતાય વન જંગલમાં ચારિત્ર વૈભવથી મને વધુ સુખ થશે. હું હે ઉપાદેયનો જાણનાર, જન્મ મરણથી ડરનાર, મુક્ત જીવોની રત્નત્રય સંપત્તિને હૃદયથી ચાહનાર, તે પણ જો વિષયોમાં આસક્ત રહેશે ને ઇન્દ્રિય વિષયોની સેનાને જીતીને મોક્ષને નહીં સાધે, તો પછી મુક્તિની કન્યા કુવારી જ રહી જશે. જો મુમુક્ષુ જીવો મુક્તિ સુંદરીને નહીં વરે ને વિષય ભોગોમાં જ આસક્ત રહેશે, તો પછી મુક્તિને વરસે કોણ? બસ આજે જ હું આ રાજલક્ષ્મીનો મોહ છોડીને મોક્ષ સુંદરીને વરવા તપોવનમાં જઈશ ને મારા આત્માને મોક્ષની સાધનામાં જોડીશ. બુદ્ધિમાન પુરુષો પોતાના હિતના અવસરમાં આળસ નથી કરતા. હજી રાજસભામાં ચક્રવર્તી પોતાના વૈરાગ્ય વિચારો પ્રસિદ્ધ કરે છે ત્યાં તો શું બન્યું તે હવેના પ્રકરણમાં વાંચો. શ્રી મુનિરાજનું આગમન અને ચક્રવર્તીની દીક્ષા. આપણા ચરિત્રનાયક ભગવાન ચંદ્રપ્રભુનો જીવ પૂર્વના ચોથા ભાવમાં અજીતસેન ચક્રવર્તી છે. તે વૈરાગ્ય પામીને તપોવનમાં જવાનો પોતાનો નિશ્ચય રાજસભામાં પ્રસિદ્ધ કરે છે ત્યાં તો શું બન્યું તે હવે વાંચીએ છીએ. વનનો માળી હર્ષપૂર્વક રાજસભામાં આવીને કહેવા લાગ્યો કે હે મહારાજ, ગુણપ્રભ નામના મહાગુણવાન આચાર્ય સંઘ સહિત આપણી નગરીના ઉદ્યાનમાં પધાર્યા છે. તેમના આગમનથી બાગ બગીચા ફળ ફૂલ ખીલી ઉઠ્યા છે ને ચારે કોર અદ્ભુત ચમત્કાર ફેલાઈ રહ્યો છે. વાહ, રાજાને જે જોઈતું હતું તે જ સામે મળ્યું. આ ખુશખબર સાંભળીને તેના હર્ષનો તો પાર ન રહ્યો. આહા, જાણે તે મુનિ ભગવંતો મને મોક્ષમાં તેડવા માટે જ પધાર્યા હોય. આમ પ્રસન્નતા પામીને પોતાનો રત્નહાર માળીને ઇનામ આપ્યો ને આચાર્ય મહારાજની સન્મુખ પરોક્ષ નમસ્કાર કર્યા. અહો પ્રભુ, આજે આપના મંગળ આગમનથી હું કૃતકૃત્ય થઈ ગયો. હું જેને ચિંતવતો હતો તે પરમેશ્ઠી પદ સામેથી મારા આંગણે આવ્યું, મને ચિંતામણી મળ્યો. આમ અત્યંત પ્રમોદપૂર્વક તે ચક્રવર્તી રાજા નગરજનો સહિત મુનિરાજના દર્શન માટે તપોવન તરફ ચાલ્યો. વાહ, મહાત્માના સદભાગ્ય તો જુઓ! પહેલા ચક્રવર્તી પદમાં ચિંતિત સામગ્રી મળતી, હવે મોક્ષના સાધન માટે ચિંતિત સામગ્રી સ્વયમેવ આવી મળે છે. ખરેખર મોક્ષના સાધકને આખું વિશ્વ અનુકૂળ જ પરિણામી રહ્યું છે. મોક્ષના સાધકને જગતમાં કોઈ પ્રતિકૂળતા છે જ નહીં. મહારાજા અજીતસેન તપોવનમાં પહોંચ્યા, નજર કરીને મુગ્ધ બન્યા. આહા, જ્યાં જુઓ ત્યાં મુનિ, મુનિ ને મુનિ. કોઈ ધ્યાનમાં લીન છે, કોઈ સ્વાધ્યાયમાં મગ્ન છે, કોઈ ધર્મ ચર્ચા કરીને ભવ્ય જીવોને અપૂર્વ ચૈતન્ય તત્વ બતાવી રહ્યા છે. ચારે કોર બસ રત્નત્રયમય મોક્ષ માર્ગનું વાતાવરણ છવાઈ ગયું છે. કશાયોનું કે વિષયોનું તો નામો નિશાન ત્યાં નથી. આહા, આ તો પંચ પરમેષ્ઠની વિતરાગી નગરી વસી ગઈ છે ને હું હવે સંસાર નગરીમાંથી છૂટીને આ વિતરાગ નગરીમાં પંચ પરમેષ્ઠની ભગવંતો સાથે રહેવા આવી ગયો છું. આહા, કેવી અપૂર્વ શાંતિ છે આ નગરીમાં. આમ રાજાને અપૂર્વ આહલાદ થયો. એક બાજુ આચાર્ય શ્રી ગુણપ્રભ સ્વામી ધ્યાનમાં સ્થિર હતા. આહા, કેવી શાંત મુદ્રા! મોક્ષ માર્ગમાં કેવી શાંતિ હોય તે તેમની મુદ્રા દેખાડતી હતી. વચન વગર પણ તેમની મુદ્રા વચનાતીત શાંતિની પ્રતીત કરાવતી હતી. રાજા તો તેમની સન્મુખ બેસીને ચૈતન્યના અપાર મહિમાપૂર્વક મુનિ જીવનની ભાવના કરવા લાગ્યા કે બસ, હું પણ હવે હમણાં જ આવો મુનિ થઈશ ને મુનિવરોની સાથે રહીને આત્મસાધના કરીશ. મુનિવરોનો આશ્રય પરમ શાંત છે. ચારે કોર વિતરાગતા છવાઈ રહી છે. ઝાડ પણ પ્રસન્નતાથી ખીલી રહ્યા છે. પશુ પંખી શાંત થઈને મુનિચરણોમાં બેસી ગયા છે ને ઉત્સુકતાથી મુનિ સામે જોઈ રહ્યા છે. જીવ જંતુને કોઈ ઉપદ્રવ નથી. ગાયનું બચ્ચું સિંહણને ધાવે છે ને સિંહણનું બચ્ચું ગાયને માતા સમજીને ધાવે છે. કોઈને કોઈનો ભય નથી. સર્પને નોળિયો, વાઘને સસલા, સૌ વેરભાવ છોડીને સાથે જ બેઠા છે. શાંત શીતળ વનમાં અદ્ભુત શોભા ખીલી ઉઠી છે. જાણે સમો શરણ જ હોય એમ જીવોમાં સર્વત્ર રત્નત્રય ધર્મનો વિસ્તાર થઈ રહ્યો છે. સૌ જીન માર્ગમાં તત્પર છે, મોક્ષને સાધવામાં મશગુલ છે. સંસાર તો કોણ જાણે ક્યાંય દૂર દૂર ચાલ્યો ગયો છે. કેટલીક વારે નિર્મોહી આચાર્ય મહારાજનું ધ્યાન સમાપ્ત થયું. તેમણે આંખ ખોલી, રાજાએ વંદના કરી, મુનિરાજે પ્રસન્ન દ્રષ્ટિથી ધર્મવૃદ્ધિના આશીર્વાદ આપ્યા. ત્યારબાદ રાજાએ સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, જે બુદ્ધિમાન પુરુષ આપના સ્વરૂપનું ક્ષણભર ચિંતન કરે છે તેને પણ પરિણામ વિશુદ્ધ થઈ જાય છે, તો પછી આપના સાક્ષાત દર્શનની તો શી વાત કરવી. જેમ ચૈતન્ય પરમાત્માનું સ્મરણ પણ મોહને તોડીને શાંતિ આપે છે, તો તે ચૈતન્યના સાક્ષાત અનુભવના આનંદની તો શી વાત કરવી. પ્રભો, આજ આપના દર્શનથી હું કૃતકૃત્ય થયો. હું મુનિદશાની ભાવના ભાવતો હતો ત્યાં જ મને આપની સાક્ષાત પ્રાપ્તિ થઈ. આહા, સાક્ષાત રત્નત્રય મને મળ્યા. મિથ્યાત્વ અંધકારમાં ડૂબેલું આ જગત આપના જ્ઞાન કિરણો વડે જ સમ્યક માર્ગને પામે છે. અધોગતિમાં અથડાતા જીવોને આપ જ શરણ છો અને મોક્ષ મહેલમાં પહોંચાડવા માટે આપ જ સોપાન માર્ગ છો. અરે એવો કયો અભાગે જીવ હોય કે જે આપને પામીને પણ ધર્મને અંગીકાર ન કરે. આ રીતે હર્ષ ઉલ્લાસથી મુનિરાજની સ્તુતિ કરતા ચક્રવર્તી કહે છે કે પ્રભો, આપના માર્ગને અંગીકાર કરતા જ બહુ બહુના પાપો ક્ષણભરમાં દૂર થઈ જાય છે. બીજા કુમાર્ગોનું ઘણા કાળ સુધી સેવન કરીને પણ જીવો જે મુક્તિને દેખી નથી શકતા, તે મુક્તિ આપના દર્શનથી ક્ષણભરમાં નિકટ આવે છે ને જીવને આશ્ચર્ય પમાડે છે. મોક્ષ લક્ષ્મીની પ્રાપ્તિમાં દુશ્મન એવા ક્રોધ, માન, માયા, લોભને આપે જીતી લીધા છે, તેથી આપ જીન છો. આમ વિનયપૂર્વક સ્તુતિ કરીને તે વૈરાગી રાજા મુનિરાજ સમીપ ધર્મ શ્રવણ કરવા બેઠા. તપોવનમાં ગુણપ્રભ મુનિરાજ અને ચક્રવર્તી અજીતસેન એ બે ભવ્યાત્માઓના મિલનથી ધર્મનું ગંભીર વાતાવરણ છવાઈ રહ્યું હતું. હજારો સભાજનો તે બંનેની ધર્મચર્ચા સાંભળવા આતુર બન્યા હતા. શ્રી મુનિરાજે કહ્યું, દેખો, જગતમાં રાજપદ તે ઘણાને મદનું કારણ છે, પરંતુ આશ્ચર્ય છે કે આ ભવ્યાત્મા પાસે ચક્રવર્તીનો રાજવૈભવ હોવા છતાં તેને રાજ્યનો મદ નથી ને ધર્મ પ્રત્યેની તેની નમ્રતા પ્રશંસનીય છે. વળી શુદ્ધ સમ્યક્વાદી ગુણોથી તે શોભે છે. તેને છ ખંડ સાધવાની એટલી ચિંતા ન હતી કે જેટલી ચિંતા મોક્ષને સાધવાની છે. એને સંસાર સુખની ચાહ નથી, એને તો મોક્ષ સુખની જ ચાહ છે. એટલું જ નહીં, આ મહાત્મા એક ભાવિ તીર્થંકર છે ને ચોથા ભવે તે ચંદ્રપ્રભ તીર્થંકર થશે. મુનિરાજની અદ્ભુત વાત સાંભળીને સૌને અત્યંત પ્રસન્નતા થઈ. બધાય આશ્ચર્યથી તે ભાવિ તીર્થંકરના દર્શન કરવા લાગ્યા. ત્યારે અત્યંત નમ્રતાથી તે અજીતસેન ચક્રવર્તીએ કહ્યું કે હે સ્વામી, આપની મહાન કૃપા પામીને હું તો ધન્ય બન્યો. પ્રભો, મુનિ થવાના મારા મનોરથ છે. આપ પ્રસન્ન થઈને મારા મનોરથ પૂરા કરો ને મને જીન દીક્ષા આપો. આ ભરતખંડનું નાનું રાજ્ય છોડીને હવે ત્રણ લોકના જ્ઞાનથી ભરેલું સર્વજ્ઞતાનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવા માટે રત્નત્રયથી શોભતા શુદ્ધ ઉપયોગરૂપ ધર્મચક્રને હું ધારણ કરીશ. અજીતસેન ચક્રવર્તીના ઉત્તમ વૈરાગ્ય ભાવો જાણીને શ્રી આચાર્ય મહારાજે તેને જીન દીક્ષા આપી. ચક્રવર્તી પદ છોડીને તેણે દિગંબર દશા ધારણ કરી ને આત્મધ્યાન વડે શુદ્ધ ઉપયોગી થઈને આત્માને રત્નત્રય રૂપ પરિણમાવ્યો. ધન્ય તે મુનિરાજ, લોકો આશ્ચર્યથી તેમને નિહાળી રહ્યા. છ ખંડના પરિગ્રહને ક્ષણમાં છોડીને અપરિગ્રહી થયેલા તે મુનિરાજના ચરણોમાં દેવો પણ નમસ્કાર કરવા લાગ્યા. જે હજારો દેવો પહેલા ચક્રવર્તી રાજા તરીકે તેમની સેવા કરતા, તે દેવો હવે તેમને પરમેષ્ઠી તરીકે પૂજવા લાગ્યા. જીન મુનિ થઈને તે મહાત્માએ ઉગ્ર આત્મસાધના કરવા માંડી. ધ્યાન ચક્રનો મોહ ઉપર પ્રહાર કરીને પહેલે જ ધડાકે બાકી રહેલા 12 માંથી 8 કષાયોનો તો નષ્ટ કર્યો ને છેલ્લા 4 કષાયોને પણ મરણ તુલ્ય કરી નાખ્યા. તેઓ સહજ તપ કરતા, સ્વાધ્યાયમાં રત રહેતા, ઉપસર્ગોને ધૈર્યથી સહન કરતા, પરિશ્રમમાં પણ આત્મસાધનાથી ચ્યુત થયા વગર મોક્ષ માર્ગમાં નિશ્ચલ રહેતા, તેમને મરણાદિ સંબંધી કોઈ ભય ન હતો. ઘોર ગરમી હો, ઠંડી હો કે વરસાદ હો, ક્ષુધા હો કે તૃષા હો, તેમનો શુદ્ધ ઉપયોગ એક સરખો જ રહેતો હતો. તેમનું ચિત્ત સ્વકાર્યમાં જ લાગ્યું રહેતું. અનિત્ય અશરણાદિ 12 વૈરાગ્ય ભાવનાઓના ચિંતનમાં તેમનું ચિત્ત સદા તત્પર રહેતું. એ રીતે 6 ખંડ છોડીને અખંડ ચૈતન્યની સાધના પૂર્વક સમાધિ મરણ કરીને તે ચંદ્રપ્રભુ તીર્થંકરના આત્મા અજીતસેન ચક્રવર્તીની પર્યાય છોડીને અચ્યુત સ્વર્ગમાં ઇન્દ્રપણે શાંતકાર વિમાનમાં ઉપજ્યા. વાહ, એ શાંત મૂર્તિ જીવ અપૂર્વ આત્મશાંતિ સહિત જે વિમાનમાં ઉપજ્યા તેનું નામ પણ શાંતકાર હતું. કુદરતનો કેવો સુમેળ! દેવલોકના દિવ્ય વૈભવોમાં મૂર્છા વગર તે મહાત્માએ પોતાની આત્મસાધનાને અસંખ્ય વર્ષો સુધી અખંડ રાખી. ત્યાર પછી તેઓ આરાધના સહિત ક્યાં અવતર્યા તે હવે સાંભળશો.